समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार एना स्वाध्याय में आपने पांच गाथा करी छे अने हवे पांचमी गाथा पछी अहिया आचार्य भगवान कहे छे के हवे प्रश्न उपजे छे के एवो शुद्ध आत्मा कोण छे के जेनुं स्वरूप जाणवुं जोईए। ऊपर छठी गाथानी ऊपर लख्युं छे के कोसो शुद्ध आत्मेति चित्त, एवो शुद्ध आत्मा कोण छे के जेनुं स्वरूप जाणवुं जोईए। अने एना उत्तर रूपे अहींया छठी गाथा कहेवामां आवी छे। छठी गाथा घणी महत्वनी छे। समयसारनी बधी 415 गाथा बधी ज महत्वनी छे, एमां बे मत नथी, परंतु छठी गाथा घणी महत्वनी छे। एमां एक विशिष्ट वात करी छे, दृष्टिनो विषय एमां दर्शायो छे। दृष्टिनो विषय भगवान आत्मा एमां दर्शावामां आव्यो छे। रागथी जुदो एवो आ भगवान आत्मा कोण छे એ એમાં દર્શાવ્યું છે અને એ સદાય શુદ્ધ છે એની વાત કરી છે। તો અહીંયા આપણે ગાથા લઈએ। નાપી ભવત્ય પ્રમત્તો ન પ્રમત્તો નાયકસ્તુ યો ભાવ એવમ ભણંતી શુદ્ધમ જ્ઞાતો યહ સતુષો ચૈવ। તો છઠ્ઠી ગાથા બોલો પ્રભુ।
નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તેજ છે।
ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યહ તું જે જ્ઞાયક ભાવ, જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત અપી, અપ્રમત પણ નથી ન ભવતી અને ન પ્રમત, પ્રમત પણ નથી, એ રીતે શુદ્ધમ એને શુદ્ધ ભણંતી કહે છે। વળી જે જ્ઞાત જ્ઞાયકપણે જણાયો સહતુ તે તો સહ એવ તે જ છે, બીજો કોઈ નથી। જે વાત કરવામાં આવી છે તે વાતને આપણે જરા સમજીએ। જ્ઞાયક ભાવની વાત છે। જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ એ શું પહેલા તો એ સમજીએ। જ્ઞાયક ભાવ એટલે ભગવાન આત્મા, જે જાણનારો છે તે જ્ઞાયક છે। છ દ્રવ્યમાં એકમાત્ર જીવ જ એવું દ્રવ્ય છે કે જે જ્ઞાન કરી શકે છે। જ્ઞાન કરવામાં બીજા પાંચ દ્રવ્યોને એ ગુણ વર્તતો જ નથી, એટલે એ શક્ય જ નથી। માત્ર જીવ જ જાણવાવાળો છે અને એ જાણવું એ એનો સ્વભાવ છે, એ એનો મુખ્ય ગુણ છે, ચૈતન્યપણું। એમાં જ્ઞાન કરવું, જાણવું અને દેખવું એ એનો સ્વભાવ છે, એટલે એને આપણે જ્ઞાયક કહીએ છીએ। એને આપણે જ્ઞાયક, જાણવાવાળો, કેમ કે એ જ્ઞાયકપણું એનું અનાદિનું છે અને એ અનંતકાળ સુધી રહેવાવાળું છે। એ ક્યારેય હતું નહીં એમ થતું જ નથી, એ હંમેશા વર્તમાનવત જ રહે છે। જો જ્ઞાયકપણું હંમેશા વર્તમાનવત જ રહે છે, કોઈ પણ સમય લઈએ તો એ જ્ઞાયકપણું તો હોય જ છે, આત્મા જાણવાવાળો જ છે, એ જ્ઞાયકપણું જતું નથી. આ સહેલી સરળ ભાષામાં આપણે આ જ્ઞાયકપણાનો આપણે થોડો વિચાર કર્યો. જ્ઞાન ગુણ છે એટલે આત્મા જાણે છે, અને એ જાણવાની ક્રિયા એ સતત કરે છે એટલે એ જ્ઞાયક થયો. અને જાણે છે તો કોને જાણે છે? સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એવું એનું જ્ઞાયકપણું છે. હવે એવા જ્ઞાયક ભાવને માટે અહીંયા કહે છે કે એ જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે, એ શુદ્ધ છે. અને બીજી કડીમાં એ વાત કરી કે વળી જે જ્ઞાયકપણે જણાયો, જે અનુભવાયો, તે તો તે જ છે, બીજો કોઈ નથી. જે જ્ઞાયકપણે અનુભવાયો એ બીજો કોઈ નથી, એ જ છે. પહેલા વાત શું કરી? શુદ્ધ છે એની વાત કરી. ક્યારે એ શુદ્ધ છે? ક્યારે એ શુદ્ધ છે? તો કે જ્ઞાયક ભાવ જે છે ત્રિકાળ એકરૂપ સ્વભાવ ભાવરૂપ છે, અને એને અહીં બીજી કંઈ કોઈક રીતે પણ ન જણાવતા, એટલે કે ભગવાન આત્માને તો ઘણા નામ હોય, ઘણા નામથી ઓળખાવવામાં આવે છે, એને ભાવની આ વાત કરી કે જ્ઞાયક ભાવ કયો, તેને પરમ પારિણામિક ભાવ પણ કહી શકાય, પરમ પારિણામિક ભાવ પણ કહી શકાય. પણ એ રીતે એને નહીં લીધું અહીંયા, અને એને જ્ઞાયક ભાવ કયો તેનું કારણ શું છે? તો કે પારિણામિક ભાવ કહીએ તો જે પરિણમે છે કાયમ, એ સર્વદ્રવ્યમાં છે એટલે પરિણમન તો છે, એટલે પારિણામિક જે ભાવ છે, પારિણામિક ભાવ કહો કે દ્રવ્ય કહો, એક જ અર્થ છે. આપણે પેલા ઔદારિક ભાવ એટલે ઉદયિક ભાવ જે છે, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, એ જે આપણે લઈએ છીએ ને, ઉપશમિક ભાવ, એ ચાર ભાવ જે આપણે લઈએ છીએ, એ ભાવ છે એ પર્યાય છે, એ ભાવ જે છે તે પર્યાય છે. જ્યારે પારિણામિક ભાવ છે એ દ્રવ્ય છે. પાંચ ભાવમાં પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે, અને પહેલા ચાર ભાવ છે તે પર્યાય છે, એ બદલાતા રહે છે. અને પારિણામિક ભાવ તો એ છે કે જે પરિણમન થાય છે એ ભાવ, પરિણમન થાય છે એ તો દ્રવ્ય છે. પણ અહીંયા એને જ્યારે જીવ દ્રવ્યની વાત કરવામાં આવે ત્યારે પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે, એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એટલે પારિણામિક ભાવ તો બીજા દ્રવ્યમાં પણ છે. અહીંયા તો બતાવવું શું છે? અહીંયા તો એ ત્રિકાળી ભગવાન આત્માને અહીંયા દર્શાવવો છે, એટલે અહીંયા એ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ ન લેતા અહીંયા એને જ્ઞાયક કહ્યું. એ જ્ઞાયક ભાવ છે, કારણ કે જ્ઞાયકપણું એનું ક્યારેય જતું નથી, ત્રિકાળ છે. અને ત્રિકાળ છે છતાં એ જ્ઞાયકપણું વર્તમાનવત છે, ગમે ત્યારે જુઓ તો એ જ્ઞાયક ભાવ પોતે રહ્યો જ છે, એ જ્ઞાન કરે જ છે, સતત કરે છે. એટલે એવા જ્ઞાયક ભાવની આ વાત લીધી. આ ભગવાન આત્માને અહીંયા જ્ઞાયક ભાવ કહ્યો. જાણવું 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 એ સતત થયા જ કરે છે. એ જીવ એક જ દ્રવ્યમાં છે, બીજે ક્યાંય નથી. અને એની વાત કરી કે એ જ્ઞાયક ભાવ છે તે અપ્રમત નથી કે પ્રમત પણ નથી. પ્રમત એટલે શું અને અપ્રમત એટલે શું જરાક સમજી લઈએ. પ્રમત એટલે જ્યાં પ્રમાદ રહ્યો છે તે પ્રમત, અપ્રમત એટલે પ્રમાદ રહ્યો નથી તે દશા. પ્રમતપણું ક્યાં સુધી છે, પ્રમાદ ક્યાં સુધી છે? તો પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને છઠ્ઠા ગુણ સુધી પ્રમાદ છે, અને સાતમા ગુણસ્થાનથી આગળ પ્રમાદ નથી, અપ્રમત છે. પ્રમત જે છે એ એકથી છ ગુણસ્થાન સુધી છે. આપણે ફરીથી યાદ કરીએ કે કર્મબંધના પાંચ કારણ આપણે જાણીએ છીએ, તો એ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો શું છે? મિથ્યાત્વ પહેલું કારણ છે, બરાબર છે. પછી અવિરતિ બીજું કારણ છે, અને ત્રીજું કારણ પ્રમાદ છે, ચોથું કસાય છે, અને પાંચમું યોગ છે. અને એ ક્રમમાં જે જાય છે, એ ક્રમમાં જે જાય છે, સૌથી પહેલું મિથ્યાત્વ ચોથા ગુણસ્થાને જાય છે, અને અવિરતિ એ જે છે તે પાંચમા છઠ્ઠા ગુણસ્થાને જાય છે. કોઈ ચોથેથી દીક્ષા ગ્રહણ કરીને છઠ્ઠે, એટલે પાંચમું ન લીધું હોય, જેમ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને પાંચમું ગુણસ્થાન નથી હોતું, તીર્થંકર ભગવાનને નથી હોતું, કેવળી ભગવાનને અન્યને હોય પણ તીર્થંકર ભગવાન નથી હોતું. તો એ પાંચમું ગુણસ્થાન જે છે ત્યાં એ અવિરતી જાય છે, પણ પ્રમાદ તો હજી રહ્યો છે, છઠ્ઠા સુધી રહ્યો છે, કેમ કે એ શુભ ભાવમાં જાય છે ને એટલે. પણ સાતમે ગુણસ્થાન કે એ અપ્રમત છે, પછી પ્રમાદ રહેતો નથી, કોઈ પ્રકારે પ્રમાદ રહેતો નથી. અને પછી બારમા ગુણસ્થાનની વાત આપણે લઈએ ત્યારે એને કસાય જાય છે, અને યોગ તો ચૌદમા ગુણસ્થાને જાય છે. એટલે અહીંયા આ જે વાત કરી છે એ પ્રમત કહો કે અપ્રમત કહો, એ ચૌદે ગુણસ્થાનોની પર્યાયોની અપેક્ષા એ વાત હોય છે. પ્રમતપણું ને અપ્રમતપણું જે છે એ શું છે, ગુણસ્થાનની પર્યાયોમાં છે, એ કંઈ આત્મામાં નથી. એ ગુણસ્થાનો પણ કંઈ આત્મામાં નથી, સ્વભાવની અંદર કોઈ એ ગુણસ્થાન રહ્યા નથી. એટલે પ્રમત અને અપ્રમત એ પર્યાયના ભેદ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે, પ્રમત અને અપ્રમત એ પર્યાયના ભેદો છે. અને એ આખો વિષય જે છે એને ગુણસ્થાનના વિષયને અહીંયા ગુરુદેવે તો એને અશુદ્ધ નયનો વિષય કહ્યો છે, એ શુદ્ધ નય છે. પહેલેથી છ ગુણસ્થાન સુધી એની પર્યાયો જે છે એ પ્રમત છે, અને સાતમાંથી ચૌદમા ગુણસ્થાન સુધીની પર્યાયો અપ્રમત છે. એમાં કંઈ બાકી રહી, કોઈ પર્યાય બાકી રહેતી નથી, એટલે ચૌદેની વાત એમાં આવી જાય છે. અને એમાં એ કોઈ પર્યાયમાં ભગવાન આત્મા રહ્યો નથી, તો ભગવાન આત્મામાં આ બધી જ પર્યાય જે છે એ અપ્રમતની પ્રમતની બધી એવી પર્યાયો જે છે એ પર્યાયનો ભેદ એમાં નથી. એ ભેદથી રહીત એ શુદ્ધનય સ્વરૂપ એ જ્ઞાયક ભાવ છે. અહીંયા આ છઠ્ઠી ગાથામાં વાત એ કરવી છે કે એવી પર્યાયોના ભેદ વિનાનો એ શુદ્ધનય સ્વરૂપ એક જ્ઞાયક ભાવ છે, એ વાત અહીંયા લે છે. અને એ જ્ઞાયકપણે પછી આગળ બીજી કડીમાં જે વાત લીધી છે એ વાત એ જ્ઞાયકપણે જે જણાયો તે જ છે, બીજો કોઈ નથી, એટલે ભગવાન આત્મા જ છે. સમ્યક દર્શનનો જે વિષય, દ્રષ્ટિનો વિષય, એ દ્રષ્ટિનો વિષય જે છે એ આ જ્ઞાયક ભાવ છે. એમાં અપ્રમતપણું કે પ્રમતપણું નથી. એ પ્રમતપણું ને અપ્રમતપણું જે છે એ તો અશુદ્ધ નયનો વિષય છે, એ તો આવી પડેલી ઉપાધિ છે. એ કઈ રીતે અશુદ્ધ નયનો વિષય થાય છે કે એમાં પ્રમાદ જે પડ્યો છે એ પ્રમાદનો એક થી છ સુધીમાં સદભાવ છે, અને પછીથી એનો અભાવ છે. એટલે બંને રીતે એમાં જોઈએ તો ગુરુદેવે એ ખાસ સ્પષ્ટતા કરી છે કે એ સદભાવ રૂપે હોય કે અભાવ રૂપે હોય, પણ એની અહીંયા વાત નથી. અહીંયા તો ત્રિકાળી જે જ્ઞાયક છે એની વાત છે. એટલે એવા ત્રિકાળી જ્ઞાયક એમાં એ પર્યાયો નથી. એટલું નહીં પણ એ જ્ઞાયકની વાત કરતા ગુરુદેવ ખાસ કહ્યું છે, સ્પષ્ટ કર્યું છે, બહુ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાયકને જાણનારી પર્યાય એ જ્ઞાયકની પોતાની જ છે, અને એ પર્યાયનો કરતા પોતે જ છે. એ જ્ઞાયકને જાણનારી પર્યાય એટલે એ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાયક ભગવાન આત્મા એને જાણનાર પણ એ જ્ઞાન છે, અને એ જ્ઞાનની પર્યાય જે છે એ એની જ છે, એ એની જ છે. એટલે જ્ઞાયક જે છે એ પર્યાયનો કરતા કહેવાય, એનો કરતા કહેવાય, અને એમને જાણનારી જે પર્યાય જે છે એ એની ક્રિયા થઈ એટલે એ પર્યાય થઈ, અને એમાં જે જણાયું એ પણ એનું પોતાના સંબંધીનું જ જ્ઞાન એમાં જણાય છે. એટલે કરતા, કર્મ અને એ પર્યાય એ ત્રણે એ એક જ છે. જ્ઞાનની પર્યાયમાં એ અન્ય જ્ઞેય જે છે એની અહીંયા વાત નથી. જ્ઞાનની પર્યાય એને માટે કોઈ બીજું જ્ઞેય આવીને એને જાણે છે એમ પણ નથી. એ પોતાનું જે દ્રવ્ય છે, જે જ્ઞાયક છે, એની જે પર્યાય છે એને પોતાને જ જાણે છે અને અન્ય નજરે નથી જાણતી. અને એમાં કે જે જણાય છે એ પણ એ પોતે જ્ઞાયક પોતે જ જણાય છે. એટલે બીજા ભાગમાં જે વાત કરી એ પોતે જ એમાં જણાયો છે. એટલે પોતે જ્ઞાયક ભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે એ જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન જ્ઞેયનું જ્ઞાન એ જ્ઞાન જે છે તે ખરેખર પોતાનું કાર્ય છે. જ્ઞાન કાર્ય એ પોતાનું જ છે. આપણે જ્ઞાન કરવાની પ્રક્રિયા સંબંધે અગાઉ વાત કરી ગયા છે, પ્રવચનસારમાંથી વાત લઈ અને સમયસારના સ્વાધ્યાય વખતે પણ જ્ઞાનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ વાત કરી ગયા છે. એટલે જે જાણનારો જે છે એ જાણે છે, ત્યારે એ જેને જાણે છે જ્ઞેયને, તો એ વખતે પણ એ જાણનારો જે છે ને એ જ જણાય છે. ભલે એ જાણે ત્યારે જેને જાણે છે એના આકારે થયો એમ કહીએ છીએ કે જ્ઞેય આકારે થયો, તો પણ ખરેખર જોવા જઈએ તો એ પોતે પોતાના સ્વભાવે એ પર્યાય પોતાના જ્ઞાનની પર્યાય છે, એ પોતા રૂપે જ રહે છે. એ અન્ય રૂપે થતી નથી ને અન્ય જે છે જેને એ જાણે છે જ્ઞેય એની અંદર આપતું નથી, વ્યાપતું નથી. આપણે અરીસાનું ઉદાહરણ લઈને આપણે એમાં સમજ્યા હતા કે અરીસો છે એની સામે જે બિંબ રાખવામાં આવ્યું છે એ બિંબ પ્રતિબિંબ તરીકે એમાં જણાય છે, અરીસામાં એનું પ્રતિબિંબ જણાય છે, પણ એ બિંબ જે છે એ કંઈ અરીસામાં આવતું નથી. એ બિંબ ગરમ હોય કે ઠંડુ હોય, ચીકણું હોય, રીસું હોય કે ડ્રાય હોય, કે એ બધું કંઈ એમાં આવતું નથી. એ ગંદુ છે તો એ ગંદકી કંઈ અરીસામાં વ્યાપતી નથી. એટલે એ જે જ્ઞેય છે, બિંબ છે, એ તો બહાર છે, એ કંઈ અરીસામાં જતું નથી, પણ એનું પ્રતિબિંબ અરીસામાં જણાય છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે એ અરીસો એ જ્ઞેયને જાણે છે, એ બિંબને જાણે છે, એનું પ્રતિબિંબ એમાં પડ્યું, એ અપેક્ષાથી આપણે અરીસાને આપણે જ્ઞાન કહીએ, તો જ્ઞાન એ જ્ઞેયને જાણે છે ત્યારે પણ એ જ્ઞેયની કોઈ વાત એમાં આવતી નથી. જ્ઞેયકૃત મલિનતા જે છે એ કંઈ એ જ્ઞાનમાં વ્યાપતી નથી, કેમ કે એ તો પ્રતિબિંબ છે, એ તો ઝળકે છે, એ તો એમાં ઝળકે છે. એટલે જે બીજી લીટીમાં જે વાત કરી છે એમાં પણ એ વાત જ કહેવામાં આવી છે કે જાણે છે ત્યારે પણ એ જાણનાર તરીકે પોતે જ એમાં જણાય છે. એ ગમે તેને જાણે, જ્ઞાન કરે, ત્યારે પણ એ પોતે પોતાને જ જાણે છે, પોતાને જ જાણે છે. એની શક્તિ અપેક્ષાએ આપણે એમ કહ્યું કે ભગવાન આત્માને જ્ઞાન ગુણ એવો છે કે શક્તિ અપેક્ષાએ આપણે વાત કરીએ તો એ જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયોને યુગપત રેતી સાથે એક સમયમાં જાણે. આ તો શક્તિ અપેક્ષાએ વાત કરી. એટલે પ્રતિબિંબ પડી શકે છે તો પડી શકે છે એવી જાણવાની એમ એ તાકાત છે. પણ એ જાણે છે ત્યારે પણ એ ખરેખર તો કોને જાણે છે, એમાં જણાય છે કોણ? એ જાણવા વાળો પોતે જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે. એ વાત અહીંયા તો કરવી છે. એટલે હજી એનો બીજો ભાગ ને ટીકામાં વધારે એની સ્પષ્ટતા થશે, કેમ કે ભગવાન આત્મા અનાદિ અનંત છે, પૂર્ણ જ્ઞાયક ભાવ છે, જેમાં એ પર્યાયનો ભેદ એ અભાવ છે, એટલે એ શુદ્ધ છે. પરદ્રવ્ય અને એના ભાવો તથા કર્મના ઉદય આદિનું એ લક્ષ છોડીને કે જ્યાં દ્રષ્ટિ ત્રિકાળી જ્ઞાયક ભાવ પર ગઈ એટલે પરિણતિ શુદ્ધ થઈ, અને એ શુદ્ધ પરિણામમાં એ જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું, અને એને શુદ્ધ છે એમ કહે છે. માત્ર કહેવા માત્ર શુદ્ધ નહીં, જેને જણાયું એને એ શુદ્ધ છે, એને સમ્યક દર્શન થયું. એટલે એ સમ્યક દર્શનમાં એ દ્રષ્ટિનો વિષય એ જ્ઞાયક છે, કે જેને અનુભવાયો છે એને એ જ્ઞાયક જણાયો છે. તો આ ગાથાનો અર્થ થયો. હવે આપણે ટીકા લઈએ. ગાથાર્થમાં થોડોક વધારે વિસ્તાર જ આપણે કરીએ તો આપણને પછી ટીકા સમજીએ ને ત્યારે સરળતા પડે. એટલે બે વાત છે, બે લીટી છે, એમાં બે વાત આખી જુદી રીતે આપી દીધી છે, એ પહેલા તો આપણે સમજ્યા. હવે ટીકામાં અહીંયા વાત કરે છે કે જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, શું વાત લીધી, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે. કોણ? ભગવાન આત્મા. ભગવાન આત્મા પોતે પોતાથી જ સિદ્ધ છે. સિદ્ધ છે એટલે એને કોઈએ પુરવાર કરવો પડતો નથી કે આ આત્મા છે, એને કોઈની અપેક્ષા નથી કે અમુક વસ્તુ હોય તો આપણે એને પુરવાર કરી શકીએ એમ નથી. એ પોતે પોતાથી સિદ્ધ છે એનો અર્થ એ થયો કે એને બીજાની કોઈની અપેક્ષા નથી, બીજાની કોઈની જરૂર નથી, મદદ નથી જોઈતી. એ પોતે સ્વયં સિદ્ધ છે, ભગવાન આત્મા સ્વયં સિદ્ધ છે. આપણે બીજી બધી વસ્તુઓ જે છે એને તો પ્રૂવ કરવી પડે, અહીંયા પ્રૂવ કરવાની જરૂર જ નથી, એ સ્વયં સિદ્ધ છે. કોઈથી એ ઉત્પન્ન થયો નથી, કોઈથી એ વિનાશ પામતો નથી, કોઈથી એ બદલાતો નથી, કોઈથી એ ફેરવાતો નથી, કોઈ એમાં ભળતું નથી, એ કોઈનામાં ભળતો નથી, અને એ નિત્ય રહ્યો છે, અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. એટલે એ હોવા પણ છે, એ તો આપણે સૌથી પહેલા શ્લોકમાં એ વાત કરી. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય, એ ભાવાએ કહી અને જે વાત મૂકવામાં આવી હતી સૌથી પહેલા શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી, એ છે હોવા રૂપે છે, સત્તા સ્વરૂપ છે, સત્તામાં છે. સત્તામાં છે એનો અર્થ શું થાય કે જે પહેલા હતો એની પહેલા પણ હતો, એની પહેલા પણ હતો, એમ વિચાર કરતા કરતા ક્યારે નહોતો તો ના, એની પહેલા પણ હતો, પહેલા પણ હતો, એટલે છેવટે આપણે પહોંચીએ છીએ ત્યાં સુધી. કેમ કે ઉત્પન્ન થયો નથી તો પછી એ હતો 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 કરીએ તો અનાદિ થઈ જાય છે, એની કોઈ આદિ જ નથી. ક્યારથી છે એ માટેની કોઈ આદિ નથી કે આ વખતથી એ છે એમ નથી, અને અત્યારે પણ છે, અને જે પહેલાથી છે જ છે જ છે જ છે, અને અત્યારે વર્તમાનમાં જ છે, તો પછી પણ છે જ, પછી પણ છે જ. એટલે એમ એ અવિનાશી પણ એમાં સિદ્ધ કર્યું છે કે કેમ કે ઉત્પત્તિ નથી, ઉત્પત્તિ નથી તો વિનાશ નથી. જેની જેનો વિનાશ થાય એની ઉત્પત્તિ થઈ શકે, એની ઉત્પત્તિ થઈ જ નથી તેનો વિનાશ પણ શક્ય નથી, તો જ જગતનું સ્વરૂપ આ પ્રમાણે રહી શકે. તો એ અનાદિનો છે અને અનંતકાળ સુધી એ છે, તો એ હોવાપણું જે છે એ સત્તારૂપ છે. આપણે ગઈ વખતે આ વાત કરેલી છે, હવે વધારે વિસ્તાર નથી કરતા, પહેલા શ્લોક વખતે એના સંબંધી ઘણો વિસ્તાર આપણે કર્યો છે. તો એ અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. ઉદ્યોતરૂપ શું છે તો કે જ્ઞાન કરનારો છે, એ પ્રકાશમાન જ્યોતિ છે, નિત્ય કાયમ એ જ્ઞાન કરનાર એ પ્રકાશમાન જ્યોતિ સ્વરૂપ છે. એટલે નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી એ ક્ષણિક નથી, અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે, ભગવાન આત્માને અહીંયા જ્ઞાયક ભાવ તરીકે લીધો છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણથી અપેક્ષાથી ક્ષીર નીરની જેમ કર્મ પૂતગળો સાથે એક રૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કસાય ચક્રના ઉદયની કસાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. ઘણી બધી વાત આમાં એક સાથે લીધી છે, આપણે એક પછી એક વાત લેતા જઈએ. શું કહ્યું? એ પ્રકાશમાન જ્યોતિરૂપ છે, એ ક્ષણિક નથી, નિત્ય ઉદ્યોતરૂપ છે, એ પ્રકાશી રહ્યો છે. શું પ્રકાશી રહ્યું છે? જ્ઞાન પ્રકાશી રહ્યું છે. એ જ્ઞાન કરે છે, કોઈ સમય એવો નથી કે જ્યારે એ જ્ઞાન ન કરતો હોય. એટલે એવો એ જ્ઞાન કરનાર નિત્ય ઉદ્યોતરૂપ છે. નિત્ય તો છે હોવાપણાની રીતે, અને અહીંયા બીજું નિત્ય લીધું, નિત્ય ઉદ્યોતરૂપ છે. ઉદ્યોત કોનો થાય? પ્રકાશનો. અને એ પ્રકાશનો ઉદ્યોત કેવી રીતે થાય? તો કે જે જ્ઞાન કરે છે એ જાણે છે, તો એ જણાવે છે, એનું જાણવું થયું એટલે એ પ્રકાશ થયો. આપણે કહીએ છીએ ને, વસ્તુ પર પ્રકાશ ફેંકો એટલે વસ્તુનું જે જ્ઞાન છે એ અમને જણાવો. તો એવું જ્ઞાન કરનારો છે એટલે, અને એ નિત્ય હંમેશા, એટલે નિત્ય ઉદ્યોતરૂપ છે. પેલું જે કહ્યું એ નિત્ય જે છે એ હોવાપણાની રીતે પહેલા વાત કરી, અને એ અનાદિનો છે, સત્તારૂપ છે, ત્યાં એ નિત્ય છે એ હોવાપણા રૂપે, અને અહીંયા નિત્ય ઉદ્યોતરૂપ છે. એમાં તો ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા, જેનું ચૈતન્ય પણ નિત્ય છે, જ્ઞાય એ જ્ઞાન કર્યા જ કરે છે, જ્ઞાયક 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 અનાદિનો જ્ઞાયક જ છે, એ જાણે જ છે. ભલે તમારી દ્રષ્ટિ એના ઉપર નથી પડી એટલે તમને એ અનુભવમાં નથી આવ્યો જ્ઞાયક તરીકે, એ વાત જુદી છે. પણ એથી કરીને એનું નાયક પણ થોડું ચાલ્યું ગયું છે. એટલે નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી એ ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જ એક નાયક એક ભાવ છે. ત્રિકાળ રહેવા વાળો આ ભગવાન આત્મા એ નાયક ભાવ છે. અને એની આગળ વાત કરી કે તે સંસારની અવસ્થામાં, સંસારની અવસ્થા અને સિદ્ધ અવસ્થા બે અવસ્થા આપણે જાણીએ છીએ, સંસારી દશા અને સિદ્ધની દશા, સિદ્ધની પર્યાય અને સંસારી પર્યાય. તો સંસાર અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અનાદિથી એને સંસાર અવસ્થામાં બંધ છે, મલિનતા વ્યાપેલી છે, કર્મની સાથે ની મલિનતા, કર્મનો બંધ પડ્યો છે એટલે એને પર્યાય છે, એ બંધની પર્યાય છે. એની જે ગતિમાં છે એ ગતિ મનુષ્યની ગતિ હોય, દેવની ગતિ હોય, તિર્યંતની ગતિ હોય કે નારકીની ગતિ હોય, એ એક ઇન્દ્રિય હોય કે બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય કે ચાર ઇન્દ્રિય જે હોય તે એક એ જે છે તે પર્યાય છે, એ બંધ પર્યાય. એ બંધ પર્યાય દ્વારા એને નિરૂપવામાં આવે એની અપેક્ષાથી એને આપણે જણાવીએ છીએ. એનું નિરૂપણ કઈ રીતે થાય છે એ સંસાર અવસ્થામાં, સિદ્ધની અવસ્થાની વાત નથી, સંસાર અવસ્થામાં આપણે મનુષ્યની પર્યાય કહ્યું. તો મનુષ્યની પર્યાય એમાં શું કહ્યું? તો કે એને એ પર્યાય છે એ કર્મના બંધ સહિતની પર્યાય છે એટલે એ અપેક્ષાથી એને આપણે મનુષ્ય કહ્યો. ભગવાન આત્મા એ ત્રિકાળ ત્રણેય કાળ પોતે તો એવો ને એવો જ છે, પણ એની સાથે જે રહેલી મલિનતા, એ મલિનતા એવી છે કે જેને કારણે એને એ પર્યાય થઈ કે મનુષ્યની પર્યાય એવા કર્મ બંધ કર્યા, ભાવ બંધ, અને એને અનુરૂપ પછી એને એવા એવું શરીર પ્રાપ્ત થયું. તિર્યંચમાં છે તો એ પ્રમાણે થયું, તિર્યંચનું શરીર પ્રાપ્ત થયું. પણ એ શરીરની વાત નથી, એની જે પર્યાય છે એ બંધ પર્યાય છે, એ જેવો બંધ એને કર્યો છે એવી એ પર્યાય છે. અને એના દ્વારા નિરૂપણ કરવામાં આવે એટલે એ અપેક્ષાથી જોઈએ ત્યારે આપણને એ પર્યાય દ્વારા નિરૂપણ કરીએ તે છતાં પણ એ કેવું છે? તો કે ક્ષીર નીર એટલે દૂધ અને પાણી એ બંનેને ભેગા કરવામાં આવે એવી રીતે છે. કોની સાથે એવી રીતે છે? કર્મ પૂતગળો સાથે એવી રીતે એને એકરૂપપણું દેખાય છે. પણ દૂધ દૂધ છે ને પાણી પાણી છે. દૂધ અને પાણી જે છે એ એકરૂપ સાથે દેખાય, છતાં પણ એ બંને જો દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો એ જુદા છે, એ એક નથી. એટલે કહે છે કે ક્ષીર નીરની જેમ કર્મ પૂતગળો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દ્રવ્યના સ્વભાવની પેલી પર્યાયને જોવામાં ના આવે તો શું છે? એ ભગવાન આત્મા શુદ્ધ છે, નિર્મળ છે. તો એવા દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી અહીંયા જોયું છે, એ દ્રષ્ટિ આખી બદલી છે. પર્યાયથી નહીં, એને દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો એ કસાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપ ને ઉત્પન્ન કરનાર જે કંઈ શુભ ને શુભ ભાવો છે એ ભાવો રૂપે પોતે ખરેખર પરિણમતો નથી. જ્ઞાયક જે છે એ જ્ઞાયક જ રહે છે, એ એવા પુણ્ય અને પાપના ભાવો રૂપે એ પરિણમતો નથી જો દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો. અહીંયા એક બીજી વાત પણ લીધી છે, કષાયની વાત લીધી છે, દુરંત કષાય ચક્ર ના ઉદયની, એટલે કષાયોનો સમૂહ અને એ અપાર એનો પાર ના આવે એટલા કષાયો ના ઉદયો, અને એ ઉદયોને કારણે એ જે પુણ્ય ને પાપના બંધ પડે છે તેના કષાયને કારણે, કષાય આપણે જાણીએ છીએ ક્રોધ રાગ અને દ્વેષ બંને કષાય છે, ક્રોધ માન માયા લોભ એ ચારે એ કષાયો છે, અને નવ કષાય એ બધા કષાયો જે છે એને લીધે થઈ અને શું થાય? તો જે ભાવ છે એ બે પ્રકારે જોય, કાં તો પુણ્ય રૂપે હોય ને કાં તો પાપ રૂપે હોય, કાં તો શુભ ભાવ હોય અને કાં તો અશુભ ભાવ હોય. એટલે એ વાત અહીંયા લીધી કે વિચિત્રતાના વશે એ કષાયોને કારણે જે પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર એ શુભ અને અશુભ ભાવો જેને કારણે પુણ્ય અને પાપના એવા બંધ પડે છે એ શુભ અને અશુભ ભાવો કે તેમના સ્વભાવે પરિણમતો નથી. કોણ? નાયક. જ્ઞાયક એ શુભ ને અશુભ ભાવો જે છે એના સ્વભાવે પરિણમતો નથી, એ જ્ઞાયક જ્ઞાયક જ રહે છે. જ્ઞાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી. પેલા જે પુણ્ય ને પાપના ભાવ જે કયા એને તો અહીંયા જળ કહી દીધા છે. તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. નાયક એ એવા પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનારા બધા જ, કોઈ બાકી નથી મૂક્યા, બધા જ સમસ્ત અનેક રૂપ શુભ અને અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. એમનો સ્વભાવ શું છે? એ તો જળ સ્વભાવ છે, એ તો વિભાવ ભાવ છે. જ્ઞાયક ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છે અને એ તો પોતે જ્ઞાયક ભાવે જાણનાર માત્ર તરીકે જ રહ્યો છે. એ ભાવે એ થયો જ નથી. એટલે પછી એને પ્રમતપણું પણ નથી અને અપ્રમતપણું પણ નથી. તે જ સમસ્ત અન્ન દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપવાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આપણે આ જરાક વધારે વિસ્તારથી આપણે જોઈએ. ગુરુદેવે આમાં જે સ્પષ્ટતાઓ કરી છે એ આપણે લઈએ અત્યારે અને પછી આગળ વધીએ. જે જ્ઞાયક ભાવ છે તે ત્રિકાળ એક રૂપ સ્વભાવ ભાવ રૂપે છે, એટલે એને જ્ઞાયક ભાવને અહીંયા લીધો. એ વાત તો આપણે જાણે કે લીધી, એટલે જાણવું 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 એવો જેનો સામાન્ય જ્ઞાયક ભાવ તે જીવ દ્રવ્યમાં જે છે એમાં બીજું કંઈ છે જ નહીં, એમાં પ્રમત અપ્રમતપણું છે જ નહીં. અને 14 ગુણસ્થાન જે લીધા એ પર્યાયની વાત લેવામાં આવી કે એ એમાં નથી. પ્રમત અને અપ્રમત જે છે એ શું છે? પ્રમતપણું અને અપ્રમતપણાનો વિચાર કરીએ તો એ શું છે? એ પણ પર્યાયના ભેદો છે. એ અશુદ્ધ નયનો વિષય છે અને એ પહેલેથી શરૂ કરીએ તો 6 ગુણસ્થાન સુધીમાં એ પ્રમતપણું છે અને 7માંથી 14માં અપ્રમતપણું છે. પોતે પોતાથી જ સિદ્ધ હોય એટલે એ સત્તા રૂપે છે અને જ્ઞાયક ભાવ છે તે બદલાતો નથી એવો ને એવો જ્ઞાન કરવા વાળો રહ્યો છે એટલે ધ્રુવ છે. એ જ્ઞાયક ભાવ ધ્રુવ પોતે પોતાથી જ છે, હોવા પણ છે, એને કોઈએ ઉત્પન્ન કર્યો નથી અને એ અનાદિનો સત્તારૂપ છે, સત સ્વરૂપ છે, કદી એનો વિનાશ થતો નથી. આદિ અંત વિનાનો એ ધ્રુવ જ્ઞાયક ભાવ એ અનાદિ અનંત સત્તા રૂપે છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે, અહીંયા પર્યાયની વાત નથી. કેમ કે પર્યાય છે એ તો વિનાશક છે, પર્યાય છે તો એક સમયની છે, એ તો વિલીન થઈ જાય છે. ભલે એ કેવળ જ્ઞાનની પર્યાય જે લઈએ તો પણ એ બીજા સમયે પાછી એવી ને એવી થાય, પણ એને પણ પર્યાય કહેવામાં આવી. એને પણ એ ક્ષાયિક પર્યાય હોય તો પણ તે એક સમયની પર્યાય છે, તેથી વિનાશિક છે. જ્યારે આ વાત જે છે તે પર્યાયની નથી, એ જ્ઞાયકની ધ્રુવની વાત છે. આ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ જે ચૈતન્ય પ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે. ગુરુદેવે એવા શબ્દો વાપર્યા છે. શું કહ્યું છે એને? આ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ જે ચૈતન્ય પ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે એ અનાદિ અનંત વિનાશી ચીજ છે અને નિત્ય એ ઉદ્યોત રૂપ છે. એ ચૈતન્ય જ્યોત જે છે એ ક્યારે ઉદય રૂપ ન હોય એમ હોતું નથી, એટલે કે ક્યારે એ જ્ઞાન ન કરે એવું હોતું નથી. એવા એ એક જ્ઞાયક ભાવની અહીંયા વાત કરવામાં આવી છે. કર્મ પુદ્ગલો સાથે એ એક રૂપ છે. કઈ રીતે એક રૂપ છે? તેની સાથે અનાદિના એ રહેલા છે, એટલે કે કર્મ એને અનાદિના ચોંટ્યા છે આપણે એમ કહીએ, એના એ જ ક્ષેત્રમાં રહ્યા છે, એ મલિનતા રૂપે રહ્યા છે એમ છે. છતાં પણ જો દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો એ કષાય ચક્ર, દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે જે વાત પુણ્યને પાપને ઉત્પન્ન કરનારા શુભ શુભ ભાવ છે એ રૂપે એ પરિણમતો નથી, ગમે તેવા કષાયો હોય તો પણ. પુણ્ય અને પાપ જેને લીધે થઈને થાય એવા શુભ અને અશુભ ભાવો જે છે એ ભાવોને તો ગુરુદેવે જળ કયા છે. પુણ્ય પાપના કારણરૂપ જે અનેક શુભ અને અશુભ ભાવો છે એના સ્વભાવે આ જ્ઞાયક પરિણમતો નથી. જ્ઞાયક સદાય એ જ્ઞાયક જ છે. શુભાશુભ ભાવપણું એ જ્ઞાયકપણું નથી. શુભાશુભ ભાવપણું જે છે તો વિભાવપણું છે, એ જ્ઞાયકપણું નથી. જ્ઞાયક જાણનારો 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 ત્રિકાળ એ જ રીતે રહ્યો છે એ જ્ઞાયકપણું છે. એ શુભ ભાવ કે અશુભ ભાવમાં એવું જ્ઞાયકપણું નથી. શુભ અશુભ ભાવ એ રાગાદી રૂપ અચેતન છે અને અચેતન ગુરુદેવ કહે છે એ જીવના ભાવ, છતાં પણ એ એના માં નથી ને, એનો સ્વભાવ નથી ને. શુભ ભાવ કે અશુભ ભાવ ખરેખર શું છે, એ કેવો ભાવ છે, એ અન્ય ભાવ છે. અન્ય ભાવ એટલે આત્માનો જે ભાવ છે એના કરતા બીજો, એટલે એને આપણે વિભાવ ભાવ કહીએ, અશુદ્ધ ભાવ કહીએ, અન્ય ભાવ કહીએ, અને એના પછી બે ભાગ પાડીએ તો એ શુભ અને અશુભ થાય. હવે આ વસ્તુ મૂળમાં નથી, મૂળ એટલે વસ્તુમાં નથી, શેમાં, આત્મામાં નથી. એટલે એ આત્માનો એ સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ એ જ્ઞાયકપણું છે. એ જ્ઞાયકપણામાં આ શુભાશુભ ભાવ નથી. રાગાદી આત્મામાં નથી. રાગાદી ભાવ જે છે એ જ્ઞાયકપણામાં નથી, એટલે એને અચેતન કહી દીધા. અપેક્ષાથી, યા એ અપેક્ષાથી ગુરુદેવ એને અચેતન કહે છે, જળ કહે છે. ઘણી વાર એમ પણ કહે છે જળ છે, તેમાં જ્ઞાનનો અંશ નથી. શેમાં? એ શુભ અને અશુભ ભાવ છે એ રાગાદિરૂપ છે અને એમાં કોઈ જ્ઞાનનો અંશ નથી. એમાં તર્કથી પણ ગુરુદેવે વાત કરી છે કે રાગાદિ પોતાને જાણતા નથી અને પરને પણ જાણતા નથી. રાગ ભાવ જે છે એ પોતાને કે પરને જાણતો નથી, એ રાગ જ છે. ક્રોધ ભાવ છે એ પોતાને કે પરને કોઈને જાણતો નથી. પેલો જ્ઞાયક તો પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. એટલે જ્ઞાયક ભાવની વાત અહીંયા ચાલે છે. બરાબર છે. કેટલી સરસ રીતે વાત લીધી છે કે શુભાશુભ ભાવ રૂપે એ જ્ઞાયક થયો નથી. સમસ્ત અનેક રૂપ જે શુભ અશુભ ભાવો તે રૂપે જ્ઞાયક કદી થતો નથી. શુભ અશુભ ભાવો તો એક ઇન્દ્રિય જીવમાં અને નિગોદના જીવમાં પણ છે, બે ઇન્દ્રિયમાં પણ છે, બધા ત્રસમાં છે, બધામાં એ ભાવ તો જોવા મળે. પણ જ્ઞાયક મૂર્તિ આત્મા ચૈતન્ય એ એવા શુભ અશુભ ભાવ રૂપે કેવી રીતે થાય? એ તો પર્યાયમાં પડ્યું છે બધું. એ તો એની એ પર્યાયો જે છે દરેક પર્યાયમાં એ વિભાવ ભાવનું પરિણમન છે, એ જ્ઞાયકમાં નથી. એટલે જ્ઞાયક ક્યારેય કદી એ શુભ અશુભ ભાવ રૂપે થયો જ નથી. એ જ્ઞાયક હંમેશા શુદ્ધ ભાવ રૂપે જ રહ્યો છે. દયા દાનના ભાવ હોય કે પાંચ મહાવ્રતના પરિણામ, એ ભાવ ઘણી અનેક પ્રકારના શુભ અશુભ ભાવ હોય, એ અનેક રૂપે હોય, પણ શુભ અશુભ ભાવના સ્વરૂપે જ્ઞાયક શુદ્ધ દ્રવ્ય કદી થતું નથી. બહુ સરસ વાત કરી દીધી છે. એટલે શુભ અશુભ ભાવરૂપ થતું નથી અને તેથી એને કહે છે કે આત્મામાં પ્રમાદ નથી, એ કે એમનાથી પ્રમાદ ગયો એમ પણ નથી. કેમકે એ વાત એને સ્પર્શતી જ નથી. એ જ્ઞાયકને એ પ્રમાદપણું કે અપ્રમાદપણું એને એ સ્પર્શતું જ નથી. જે એનામાં છે જ નહીં એટલે એની એને વાત જ નથી. એ તો હંમેશા શુદ્ધ જ રહ્યો છે. દ્રવ્ય ની અપેક્ષાથી આપણે વાત કરી રહ્યા છીએ, દ્રવ્ય દ્રષ્ટિથી વાત કરી રહ્યા છીએ. દ્રવ્યની મુખ્યતાથી પ્રધાનતાથી અહીંયા વાત ચાલી રહી છે. એટલે આત્મા એ પ્રમત પણ નથી અને આત્મા એ અપ્રમત પણ નથી. અને આવો આ જ્ઞાયક એક ભાવ એ સમ્યક દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યક દર્શનનો વિષય એ આ જ્ઞાયક ભાવ છે. મન વાણી બધું જળ છે, કર્મો પણ જળ છે. પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનારા શુભ અને શુભ ભાવો જે છે એ બધું એ જળ છે. અને એવા ભાવે આ જ્ઞાયક જ્યોતિ થઈ નથી. એટલે આ વાતનો સ્વીકાર જે કરે છે, અંતરમાં એનો સ્વીકાર જે કરે એને સમ્યક દર્શન થાય કે હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર સન્મુખ થઈ, અને જેણે જ્ઞાયકને જાણ્યો અનુભવ્યો તેને સમજવું કે મોક્ષ થવાનો એને સમ્યક દર્શન થાય, અને પછી આગળ વધતા એને મુક્તની દશા જરૂરથી થાય. શું એને કરવાનું શું છે કે હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર સન્મુખ થઈને, એટલે ધ્રુવ તરફ ઢળી જઈને એણે એ પોતાને જ જાણવાનો છે. જ્ઞાયકને જાણનારી જે એની જ્ઞાનની પર્યાય જે છે એ પણ એ જ્ઞાયકની પોતાની છે, અને એ જ્ઞાયકને જાણે છે. એ જાણવું પણ થયું, એ જ્ઞાન થયું, એ પણ એનું પોતાનું છે. એમાં બીજો જ્ઞેય નથી, એ જ્ઞેય પણ પોતે જ થાય છે, અને એ વખતે એને સમ્યક દર્શન થાય છે. ત્યાં કોઈ દ્વેત રહેતો નથી, ત્યાં બેપણું રહેતું નથી. એ અનુભવે છે અને જાણે છે, એ પોતે પોતાને જ અનુભવે છે અને જાણે છે, એટલે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું સંકેત કહીએ તે. અને એને લીધે થઈ અને જે સમ્યક તો થયું એમાં શ્રદ્ધાની વાત જે છે તે સાચી શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા થઈ. અને પછી એના ફળ સ્વરૂપે બીજી રીતે વાત લઈએ તો જે સહાનુભૂતિ થઈ એ વખતે જ ફળ સ્વરૂપે, એટલે એ જ વખતે એને અપૂર્વ એવા આનંદનો અનુભવ થયો, અને આગળ ફળ સ્વરૂપે અને અનંતાનુબંધી કસાયો જે છે એ જાય છે. એટલે એ એવા સમ્યક દર્શનનો વિષય જે છે તે એક હું જ્ઞાયક શુદ્ધ છું એ જ છે, એવા જ્ઞાયક ભાવની અહીંયા વાત લીધી છે. એટલે એ કોઈ પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, એવો શુદ્ધ ત્રિકાળ નાયક ભાવ છે, અવિનાશી છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે. એની દ્રષ્ટિ કરતા એની તરફ ઢળતા જે અનુભવ થાય છે એ અનુભવ જેને થયો એને એક નાયક છે. બાકી તો બીજા બધા ભાષામાં શબ્દોમાં ભલે બોલે કે જ્ઞાયક 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 કર્યા કરે, પણ એમ નહીં, જેને એ અનુભવાયો એને એક નાયક છે. પોતે જ્ઞાન કરે છે, સમયે સમયે આ જીવ જ્ઞાન કરે છે, પણ ક્યાં અટવાઈ રહ્યો છે? એ પરના જ્ઞાનમાં અટવાઈ જાય છે. પરનું જ્ઞાન કરવા જવાનું એટલે એ અટવાનો જ છે. એનું લક્ષ્ય બહારમાં જશે એટલે એ અટવાશે અટવાશે ને અટવાશે, કેમ કે એ પરમાં એને રાગ દ્વેષ થયા વિના રહેશે નહીં, એને ઇષ્ટ અનિષ્ટપણું થયા વિના રહેશે નહીં, મમત્વ થયા વિના રહેશે નહીં, એટલે પછી ત્યાં એ અટકી જશે, એ ત્યાંથી જલ્દી પાછો નીકળે એમ બનતું નથી. એ કદાચ એ સમજતો હોય, દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યો હોય, અને એ એમ કહેતો હોય કે ના અમે બસ જરાક આટલું પતાવી લેવું એટલે પછી બસ આપણે આ જ કરવું છે, તો સમજી લેવાનું કે એ પતવાનું છે જ નહીં, એને પતવાનું જ નથી. જેની દ્રષ્ટિ બહારમાં જેની રહી છે, હજી બહારમાંથી એને મીઠાશ વર્તે છે, અને બહારમાં મારે કંઈક કરવું છે, મારે આમ કરવું છે ને તેમ કરવું છે ને છોકરાઓ માટે કરવું છે ને બીજા છોકરાઓ માટે કરવું છે ને, આ તો પરમાર્થે આ બધી પ્રવૃત્તિ અમે ચલાવીએ છીએ, અને જો આ પ્રવૃત્તિ અમે ન ચલાવતા હોઈએ તો લોકો બિચારાને તકલીફ પડે ને, આ કાળમાં અહીં અમેરિકામાં છોકરાઓને તકલીફ પડે ને, આમ પડે ને તેમ પડે ને, બધી મોટી મોટી વાતો કરે છે, એમાં એ પોતે પોતાનો રાગ પોષે છે, બીજું કંઈ કરતો નથી, પોતે પોતાનો રાગ પોષે છે. એને એમાંથી પ્રતિષ્ઠા મળે છે, માન મળે છે, અને એને રસ પડ્યો છે એટલે એ પ્રવૃત્તિ એ કરે છે. સાચી પ્રવૃત્તિ છે એમ ક્યાં છે? તીર્થંકર ભગવાને જે વાત કરી છે, કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, આગમોમાં જે વાત આવી છે, પરંપરાએ વાત આવી છે, એમાં એ વાત ક્યાં છે? એવી કોઈ વાત છે જ નહીં. એમાં તો સ્પષ્ટ વાત છે કે જીવ પોતે પોતે પોતાના કારણે જ પામે છે. આટલી તો બધી સ્પષ્ટ વાત છે. જીવનું પોતાનું અસ્તિત્વ પોતાના કારણે છે, એનું જ્ઞાન પણ નિરપેક્ષ છે, કોઈની અપેક્ષા રાખતું જ નથી. અંદરમાંથી ઉદ્ભવેલું એ છે. માત્ર એ કર્મની વાત જે લેવામાં આવે છે, એ કર્મની વાત તો કેવી છે? ક્ષણિક છે. કોઈ કર્મ એવું નથી કે જેને સ્થિતિબંધ ન હોય. દરેક કર્મ જે છે તમે કંઈ નહીં કરો તો પણ એ કર્મ જે છે એ ઉદયમાં આવીને ખરી જવાનું છે. માત્ર જાગૃતિ રાખો ને પ્રભુ, જાગૃતિ રાખો, પછી કોઈ કર્મ તમને નડવાનું નથી. સમયે સમયે કોઈને કોઈ કર્મ ઉદયમાં આવે છે, અને આપણે જો જાગૃતિ રાખીએ તો નવા કર્મ બંધાય નહીં, અથવા તો એમ કહીએ કે સંવરની દશા જો થાય તો નવા કર્મ બંધાય નહીં. હવે સંવર જેવી દશા ન વર્તે, આશ્રવનો નિરોધ ન થાય, તો કંઈની પણ પૂર્ણપણે એવી જાગૃતિ દાખવવામાં આવે તો એ કર્મ જે નવા બંધાય એ અતિ 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 મોળા બંધાય, અને એમ કરતા ટોટલ કર્મનું બેલેન્સ તો છેવટે એક દિવસ એવો આવે કે શૂન્ય થઈ જાય. એટલે કર્મથી કંઈ ડરવાની જરૂર નથી. કર્મ કરાવે, કર્મ કરાવે, કર્મ મારામાં આમ કરે છે, એમ કરે છે, વાત બધી જવા દે પ્રભુ. તારો પુરુષાર્થ સાચો હોય તો બધું બરાબર છે. અને સાચો પુરુષાર્થ જેને કરવો છે આત્માનો, એને આત્માને સંબંધ, આત્માનો સંબંધ કરવો પડશે. એ પરના લક્ષ્ય, પરના સંબંધે નહીં થાય. આમ કરીએ તેમ કરીએ, આમ કરી દઈએ તેમ કરી દઈએ, કોણ કરે પ્રભુ? જરાક ઢીલો પણ. આ તું ભગવાન આત્માને જો ને, તને દ્રષ્ટિમાં જે લાવવાનો છે એની અહીંયા વાત કરી છે. સમય સાર આખું એનાથી ભર્યું પડ્યું છે. તને દ્રષ્ટિનો વિષય વારંવાર બતાવ્યો છે. તને પર્યાયથી જુદો પાડ્યો છે પ્રભુ, તને પર્યાયથી જુદો દર્શાવ્યો છે. જો અહીંયા પર્યાયની વાત નથી. એ શુભ અશુભ ભાવો કરનાર, એ શુભ અશુભ ભાવે પરિણમનાર, એ આ જ્ઞાયક નહીં. શું કહ્યું? એ શુભ અશુભ ભાવે પરિણમનાર આ જ્ઞાયક નથી. આ જ્ઞાયક તો અનાદિનો શુદ્ધ ત્રિકાળ એવો ને એવો શુદ્ધ રહ્યો છે. તો એવા ભાવે એ ક્યારે થયો નથી. દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ જ એવો છે કે દ્રવ્ય સ્વભાવથી જોઈએ કે એના એ વસ્તુના સ્વભાવથી જોઈએ તો એ ચૈતન્ય ભાવ તેને એ તેના સ્વરૂપ રૂપે જ હોય. એને કોઈ પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર જે બીજા અનેક પ્રકારના ભાવ હોય, શુભ અશુભ ભાવ, તે રૂપ પરિણમન હોય જ નહીં. અહિંસા, સત્ય, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ બધા શુભ ભાવ છે. એ શુભ રાગ છે. અને હિંસા, જુઠ્ઠું, ચોરી, વિષય, વાસના એ બધા અશુભ રાગ છે. એ શુભ હોય કે અશુભ ભાવ છે, એ બંને ભાવ જે છે એ જડ છે અને મલિન છે. એને લીધે થઈ અને બંધ પડે છે, ભાવ બંધ અને પછી દ્રવ્ય બંધ. અને એ મલિનતા એ જીવની સાથે રહી છે, છતાં પણ જીવમાં નથી ગઈ. જો જીવમાં ગઈ હોત તો જીવનું એ સ્વરૂપ કાયમ રહે જ નહીં. આ સીધી સરળ વાત તર્કથી સમજાય એવી છે. એટલે આ તો એવો ને એવો નિર્મળ ચૈતન્ય ભગવાન આત્મા એવો ને એવો છે, એ કદી એ રૂપે થયો જ નથી. શુભ અશુભ ભાવ પણ એ પોતે થયો જ નથી. એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે અને દરેક વખતે એક સરખું પણ થતું નથી. પર્યાયમાં જે શુભ અશુભ ભાવ થાય છે ને એ એક સરખા થઈ શકતા જ નથી. જયારે પેલો શુદ્ધ ભાવ, ત્રિકાળ જે છે, જ્ઞાયક ભાવ, એ તો એવો ને એવો એક સરખો રહ્યો છે. એટલે એ મલિનતા રૂપે એ ભગવાન આત્મા થયો જ નથી. એટલે એ પ્રમત પણ નથી કે અપ્રમત પણ નથી. પ્રમત શબ્દ ટીકામાં અહીંયા પહેલો લીધો છે અને ગાથામાં અપ્રમત પ્રમત. કેમ કે ગાથામાં શું છે કે એ પદ્ય લખવામાં આવે એટલે એ રીતે લખવામાં આવ્યું હોય, પણ પહેલા પ્રમત હોય પછી અપ્રમત હોય. એટલે જૈન શાસનમાં આ વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ કેવું છે એ દર્શાવવામાં આવ્યું છે. એટલે આવો ધ્રુવ જ્ઞાયક ભાવ જે બિરાજે છે તે કદી રાગરૂપ કે જળરૂપ મલિનતા રૂપે થયો નથી. હવે આટલો વિશ્વાસ બેસે ને, આટલી શ્રદ્ધા બેસે ને, તો એવા શુદ્ધ ભાવ, એવા જ્ઞાયક ભાવની પ્રાપ્તિનો, એના અનુભવનો પુરુષાર્થ ઉપડે. જ્યાં સુધી આ વાત બેઠી નથી ત્યાં સુધી એવો પુરુષાર્થ પણ ઉપડવો મુશ્કેલ છે. નાયકની સન્મુખતા થાય ક્યારે? નાયકનું મહાત્મા આવે ત્યારે એની સન્મુખતા કરવાનું થાય. એટલે નાયકનું મહાત્મા એમ આવવું જોઈએ કે મલિન છે જ નહીં, ક્યારેય હતો જ નહીં, એ શુદ્ધ જ છે, શુદ્ધ જ રહેવા વાળો છે. અને વાત પણ એમ જ છે, જેટલા કેવળી ભગવાન થયા છે એ બધા પહેલા પૂર્વે શું હતા? બધા પૂર્વે જે છે એ સંસાર અવસ્થામાં જ હતા, આપણી જેમ જ હતા, આપણે પણ એમની સાથે હતા. અને એમણે પુરુષાર્થ કર્યો, એમણે પુરુષાર્થ કર્યો અને આપણે રહી ગયા. કેમ કે આપણી દ્રષ્ટિમાં એ વાત આવી જ નહીં કે આ શુદ્ધ ભગવાન આત્મા બેઠો છે તે મલિન નથી થયો અને એવો ને એવો શુદ્ધ છે અને શુદ્ધ તરીકે હું પ્રાપ્ત કરી શકું એમ છું. 11મી ગાથામાં એ વાત આવશે, ઉદાહરણમાં જે વાત મૂકવામાં આવી છે એમાં એ વાત આવશે કે જે મલિન પાણી જે છે, કાદવવાળું પાણી છે, ત્યાં તમારો દ્રષ્ટિકોણ કેવો છે? તમારો દૃષ્ટિકોણ એવો છે કે તે કાદવવાળું પાણી છે એ પીવા લાયક નથી, અને આવા દૃષ્ટિકોણને કારણે તમે તરસ્યા રહી ગયા. પણ એક મહાપુરુષ એવો જન્મ્યો કે જેને એમાં એમ દેખાયું કે ના ના, આ પાણીમાં જે મલિનતા છે, કાદવ જે દેખાય છે, એ કાદવ એ પાણીમાં ગયો નથી, એની સાથે રહ્યો છે અને એને દૂર કરી શકાય એમ છે. એણે એમાં ફટકડી નાખી કતક ફળ નાખ્યું અને એમાંથી શુદ્ધ પાણી મેળવ્યું. કાદવ જુદો પડી ગયો. કાદવવાળા પાણીમાંથી કાદવ નીચે બેસી ગયો અને ઉપરથી ચોખ્ખું પાણી એને પ્રાપ્ત થયું. એટલે ત્યાંથી જ એ વાત નક્કી થાય છે કે આ શક્ય છે. શું શક્ય છે? કે શુદ્ધ સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ શક્ય છે. શુદ્ધ પાણીની પ્રાપ્તિ શક્ય છે, તો એ રીતે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ શક્ય છે. અને એમ અનંત તીર્થંકર ભગવાન, અનંત કેવળી ભગવાનોએ એ પ્રાપ્ત કર્યું અને અનંત સિદ્ધો થયા. એટલે એ મૂળ બેઝ છે કે એ પોતે બદલાયો નથી, એ એવો ને એવો જ રહ્યો છે. એ વાતનો પૂરેપૂરો વિશ્વાસ કરવા જેવો છે. ભલે અનાદિથી આપણે ગમે તેવી પર્યાયમાં ગયો, અનેક પ્રકારના આપણે ભાવ કર્યા હોય, શુભ ભાવ પણ એવા કર્યા છે અને અશુભ ભાવ પણ એવા કર્યા છે. કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ આ જીવે કર્યા છે. કોઈ કનિષ્ઠ ભાવ કરવાનો આ જીવે બાકી રાખ્યો નથી અને કોઈ શુભ ભાવ કરવાનો પણ આ જીવે બાકી રાખ્યો નથી. અનંત કાળમાં ઘણું કરી ચૂક્યો છે આ જીવ, અને એને લીધે થઈને એ ઘણું રખડ્યો છે. ઘણી જાત જાતની પર્યાયોમાં ગયો છે. જાત જાતના એને શરીરો પ્રાપ્ત કર્યા છે. એ 84 લાખ પ્રકાર તો યોનિના કયા છે, એટલા પ્રકારની યોનિમાં એને જન્મ લીધો છે. જીવના જન્મના સ્થાન છે ને એને યોનિ કહેવામાં આવે છે. એ 84 લાખ પ્રકારની યોનિ છે, એમાં બધી જ જગ્યાએ એ જન્મ્યો છે. તે છતાં પણ એ એવો ને એવો શુદ્ધ નિર્મળ છે, એ બદલાયો નથી. એટલો જો વિશ્વાસ આવે તો એમ થાય કે ઓ, હું હજી બદલાયો નથી, હું એવો ને એવો શુદ્ધ નિર્મળ છું. તીર્થંકર ભગવાન આમ કહે છે, હું સિદ્ધ સમાન શુદ્ધ જ છું, તો પછી હું એવા સ્વરૂપને કેમ પ્રાપ્ત ન કરું, એવા સ્વરૂપને હું કેમ પ્રાપ્ત ન કરું, એવો અંદરમાંથી ઉછાળ આવે, એને માટે આ ગાથા કહેવામાં આવી છે. એક નાનું ઉદાહરણ લઈ અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ, બાકી આવતી વખતે લઈશું. સરસ એક નાનકડું ઉદાહરણ લઈએ આપણે કે કોઈ રાજા છે, એની ઉપર એ બીજો રાજા ચઢાઈ કરે છે. જૂના વખતની વાત છે. અને એ રાજા અને નાનો કુંવર છે, એટલે એ કુંવર એ લડાઈ કરે છે. તે રાજા એ મરી જાય છે અને એ હારી જાય છે એનું સૈન્ય. અને પછી એ રાણી જે છે એ નાના છોકરાને, નાના કુંવરને, બાળકને લઈ અને દૂર ચાલી જાય છે જંગલમાં. ત્યાં એ બધા ભીલ રહેતા હોય છે, આદિવાસી ભીલ, એની સાથે એ રહે છે. અને છોકરો એ રીતે મોટો થાય છે, એટલે એને છુપાવીને રાખો છે, એટલે એને પણ ભીલ તરીકે રાખવામાં આવે છે. તો જાણે કે એ પણ પોતે ભીલ છે. એ એટલો બધો નાનો છે ને જ્યારથી ત્યાં આવ્યો છે ત્યારથી એ રીતે રહ્યો છે, એટલે એને તો એમ છે કે હું ભીલ છું, હું ભીલ કુમાર છું, એમ એને દ્રષ્ટિમાં આવી ગયું છે. એ મોટો થાય છે, 17-18 વર્ષનો થાય છે, ત્યારે એ રાણી એને જણાવે છે કે તું ભીલ નથી, તું તો રાજકુમાર છું. આ જે રાજ બાજુમાં જે છે એ રાજ જે છે એ તારા પિતાનું રાજ છે. અને એમ કરી અને એની પૂર્તિ માટે થઈ અને એ રાજના જે જૂના જે એમના ખાસ લોકો હતા અંગત, એમને એ બોલાવડાવે છે. અને એ બધા આવીને વાત કરે છે કે હા, કે તમે તો રાજકુમાર છો અને આ રાજ તો તમારું છે, એ તો આ રાજાએ આ રીતે દગો કરીને અમુક રીતે લડાઈ કરી અને પડાવી લીધું, એ તો તમારું જ છે. બસ આટલી વાત આવે છે એટલે પેલા રાજકુમાર ક્ષત્રિયનું લોહી ઉકળી ઉઠે છે. હું રાજકુમાર છું અને મારું રાજ છે, હું ભીલ નથી. બસ આટલી જ વાતમાં એ બદલાઈ ગયો, એ બદલાઈ ગયો, આખો પુરુષાર્થ એનો બદલાઈ ગયો. એને બસ કે હું મારું રાજ પાછું લઈશ જ. વાત આખી બદલાઈ ગઈ, એની પ્રવૃત્તિ બદલાઈ ગઈ. એ પોતાને એ દિવસથી જ રાજકુમાર માનવા લાગ્યો અને એ સાથે એને એ પોતાના રાજને પ્રાપ્ત કર્યું. થોડા વખતમાં એ બધી તૈયારી કરી અને પોતાનું રાજ પાછું મેળવે છે. આવી તો ઘણી વાતો છે આપણે જાણીએ છીએ. તો એમ અહીંયા જ્યારે આપણે જાણીએ કે તું ભલે ગમે તે વેશમાં રહ્યો હોય, તું ભીલ થઈને રહ્યો હોય, પણ કે તું ભીલ નથી પ્રભુ, તું તો રાજકુમાર છો, તું જ્ઞાયક છો, જ્ઞાયક છો, જ્ઞાયક છો. તું ગમે તે પર્યાયમાં જઈને આવ્યો, કીડી થયો, મકોડો થયો, ગમે થયો, ઈયળ થયો, અમીબા થયો, બેક્ટેરિયા થયો, વાયરસ થયો, બધું થયો, સાપ થયો, નરકમાં ગયો, બધું થયો, તેથી શું પણ, એ તો બધા શરીર પૂતગળ હતા. એ બે પર્યાયો જે હતી એ પણ તારી નહોતી. તું તો ભગવાન આત્મા જ્ઞાયક અનાદિનો એવો ને એવો જ છો, શુદ્ધ નિર્મળ છો, અનંત ગુણોનો પિંડ છો, તને કોઈની અપેક્ષા નથી, તું કોઈના આધારે નથી, તું સ્વયં પોતે સિદ્ધ છો, સિદ્ધ સ્વરૂપ છો, અને તું જ્ઞાન આનંદ સુખ સાગરનો દરિયો છો. આ વાત કેવળી ભગવાને આપણને કરી અને એ વાત આપણા સુધી કરુણા કરી અને ગણધર ભગવાન આચાર્ય ભગવાને પહોંચાડી. હવે આપણે વિચાર કરવાનો છે કે એ વાતનું આપણે શું કરવું છે. પેલા ભીલકુમારે જેમ પોતાને રાજકુમાર કહ્યો એમ એ ઉછળ્યો, એમ ઉછળવું છે કે પછી ભીલ થઈને રહેવું છે, એ નિર્ણય આપણે કરવાનો છે. પ્રભુ, શાસ્ત્ર તો વાત કહે છે, નિશારો કરે છે, આંગળી ચીંધે છે, પણ ઉપાદાન તો આપણું છે ને. વારે વારે મનુષ્ય જન્મ મળતો નથી. ઝાંઝવાના જળની માફક જે સુખોની પાછળ પ્રભુ તું પડ્યો છો, એ કંઈ ક્યારેય તારા થયા નહોતા અને ક્યારેય થશે નહીં. એ બધા વ્યાકુળતા કરનારા છે, એ સાચા સુખના કારણો પણ નથી. એક વખત તું પાછો વળ અને એક વખત તું દ્રષ્ટિ બદલી, અને આટલા વર્ષો તે એની પાછળ ગાળ્યા છે, તો હવે થોડા વર્ષો બાકીના વર્ષો જે છે તું તારા આત્માની પાછળ ગાળને પ્રભુ. તો શું કરવું છે તારે? અમે તો એમ કહીએ છીએ કે જીવનમાં હવે કંઈ કરવા જેવું જો રહ્યું હોય તો આ જ માત્ર છે. આવા સારા સંયોગો ક્યારેય નહીં મળે. આટલી અનુકૂળતાઓ મળવી બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે, અતિ દુર્લભ છે. આવી અનુકૂળતાઓ મળવી બહુ દુર્લભ છે. આત્મા સિવાયની કોઈ વાતમાં પડવું નહીં. કોણ શું કરે છે એમાંય પડવાની જરૂર નથી. બીજાના કામો તું કરી નથી શકતો એવો પહેલો નિર્ણય કર. સૌથી પહેલામાં પહેલું જો તારે કંઈ કરવા જેવું હોય તો પ્રભુ એક જ કરવા જેવું છે કે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરવા જેવો છે. ખૂબ અભ્યાસ કર્યા, આટલા પુસ્તક આમ કર્યા ને તેમ કર્યા, એક વાતો હમણાં લઈને ભાઈ આવ્યા હતા, અરે પણ પ્રભુ તને મૂળ વાતનો તો નિર્ણય થયો નથી, તું શું બીજાનું કરે? પહેલો નિર્ણય એ તો કર કે તું બીજાનું કંઈ કરી શકતો જ નથી. તું તારાથી શરૂઆત કર ને, તું સુધર એટલે બધી દુનિયા સુધરેલી જ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ નથી કરી શકતો એટલે તરત જ તારો જે કરતા ભાવ અને બીજે બહાર ભટકવાનો ભાવ છે ને, આ કરું આ કરું આ કરું આ કરું, એ સમી જશે, એ સમી જશે. અને એ સમી જશે તો જ તું આમાં આવી શકીશ. હજી તને જો કરવાની વૃત્તિ થતી હશે તો તું ડબલ માઇન્ડથી કંઈ કરી શકવાનો નથી, તું કંઈ કરી શકવાનો નથી. અને પેલું જે કરવા લઈને બેઠો છે એમાં તારું કરતાપણું તો છે નહીં. ભગવાને કહ્યું છે હજી તને વિશ્વાસ નથી બેસતો. જગતના કામો તું ન કરી શકે પ્રભુ, એ તારું કામ નથી. જગતના કામો એના કારણે થાય, ભૂતગળોના કામો એના કારણે થાય, બીજા અન્ય જીવો છે એના પુણ્ય પાપ હોય, એમના ભાવ હોય, એના કારણે એમની આસપાસ એમનો સંસાર રચાય, એમાં તું બદલવા જાય, એમાં તું કંઈક ફેરફાર કરવા જાય, એ ક્યાં બનવાનું છે? બનવાનું નથી. નક્કામાં તારા ભાવ બગાડવાનું છોડ દે. તું આ કર ને, જે કરવા જેવું છે તે આ છે. તને દેખાડ્યું કે તું ભગવાન આત્મા છો, ત્રિકાળ એવો ને એવો જ્ઞાયક છો, એવા જ્ઞાયકને ઓળખી અને એનો અનુભવ કર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી વધુ આગળ સ્વાધ્યાય આપણે કરીશું. મને લાગે છે કે કંઈ આમાં પ્રશ્ન જેવું નથી. પ્રભુ, બધા ગુરુદેવનું પ્રવચન વાંચી લેજો, સાંભળી લેજો, એનો ખૂબ ખૂબ વિચાર કરજો. અને બસ આ એક ભાવ લઈને આજની રાત્રિ એવી રીતે વિચારો કે આ જ ભાવ રહે કે હું આ કોણ છું, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, તો આ બધું મને ક્યાં શોભે? હું ભગવાન છું એવું ભગવાનના જ્ઞાનમાં હું આવ્યો છું, તો હવે હું ભગવાન તરીકે મને આ શોભતું નથી, મારે મારું ભગવાન પણ સિદ્ધ કરવું છે. બસ આ એક ભાવ રાખીએ આપણે. સુખધામ બોલીએ પ્રભુ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે